એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનુસાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે પશ્ચિમી વિચારધારાના એક એવા મોટા નામ વિશે વાત કરવાના છીએ જેમના વિચારો આજે પણ આપણને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે. સંત ઓગસ્ટીન. અને આ સમજવા માટે આપણો આધાર છે હેનરી ચેડવિકનું એમના પર લખાયેલું પુસ્તક.
બિલકુલ. અને ઓગસ્ટીનની વાત એટલે ખાલી કોઈ જૂના ઇતિહાસની વાત નથી, ખબર છે. શ્રદ્ધા અને તર્ક, માનવ સ્વભાવ કેવો છે, પાપ શું છે, કૃપા શું છે, સમાજ કેવો હોવો જોઈએ, આ બધા પર એમની ઊંડી છાપ છે.
હા.
અને એમની જે અંગત મથામણો હતી, એમની શોધ અને પછી એમની જાહેર જવાબદારીઓ એટલે કે એમની ભૂમિકા અને એના ધ્યેયો, આ બધું જ એમના વિચારોનો પાયો બન્યો છે.
ખરેખર એ જાણવું બહુ રસપ્રદ રહેશે કે એક વ્યક્તિના જીવનના ઉતાર ચડાવ અને એમના અનુભવો કેવી રીતે સદીઓ સુધી આટલા બધા લોકોના વિચારોને પ્રભાવિત કરી શકે. તો ચાલો આપણે હેનરી ચેડવિકના પુસ્તકને સાથે રાખીને ઓગસ્ટીનના જીવન અને વિચારની આ સફરમાં ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ લેખકથી. હેનરી ચેડવિક વિશે થોડું જણાવશો? કોણ હતા તેઓ અને ઓગસ્ટીન પર લખવા માટે એ શા માટે આટલા યોગ્ય ગણાય છે?
જરૂર. જુઓ, હેનરી ચેડવિક 1920-2008 વીસમી સદીના ખૂબ જ એમ કહી શકાય કે પ્રતિષ્ઠિત ચર્ચ ઇતિહાસકારોમાંના એક હતા. તેઓ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીઓમાં રેજિયસ પ્રોફેસર ઓફ ડિવિનિટી જેવા ઉચ્ચ પદ પર રહ્યા હતા. એમણે લગભગ પાંચ દાયકાથી વધુ સમય પ્રારંભિક ખ્રિસ્તી ધર્મ અને એના વિકાસ પર કામ કર્યું. એમની ખાસિયત એ હતી કે એમને શાસ્ત્રીય ગ્રીક અને રોમન ફિલોસોફી
અને ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર
બંનેની ઊંડી સમજ હતી, અને સાથે સાથે એમની ઐતિહાસિક પદ્ધતિ પણ બહુ સચોટ હતી.
એટલે એમની પાસે બંને પરંપરાઓની સારી એવી પકડ હતી એમને.
બરાબર. અને એ પણ કોઈ એક તરફના ઝુકાવ વગર. એમણે ઘણા મૂળ પેટ્રિસ્ટિક ગ્રંથોનો અભ્યાસ કર્યો, અનુવાદ કર્યો, અને પેલું એમનું એંગ્લિકન બેકગ્રાઉન્ડ હતું ને,
હા,
એના લીધે એ કેથોલિક કે પ્રોટેસ્ટન્ટ પૂર્વગ્રહથી થોડા મુક્ત રહીને એક સંતુલિત નજરથી જોઈ શક્યા.
આ બહુ મહત્વનું છે.
અને સૌથી મોટી વાત એમની લખવાની શૈલી, એકદમ સ્પષ્ટ અને સરળ. એટલે ઓગસ્ટીન જેવા ગહન વિચારકને સમજવા માટે એમ કે ચેડવિકનું પુસ્તક ઉત્તમ છે.
તો પછી આ પુસ્તક છે શેના વિશે? ખાલી ઓગસ્ટીનની જીવનકથા છે કે પછી એમના વિચારોનું વિશ્લેષણ છે?
ના, એ બંનેનું મિશ્રણ છે. અને ચેડવિક બહુ કુશળતાથી ઓગસ્ટીનના જીવનના બનાવો અને એમના વિચારોનો વિકાસ એ બંનેને જોડે છે. પુસ્તકનો મુખ્ય વિચાર એ છે કે ઓગસ્ટીન પશ્ચિમી સંસ્કૃતિના કદાચ સૌથી વધુ પ્રભાવશાળી ખ્રિસ્તી વિચારક હતા. એમની પ્રતિભા એ હતી કે એમણે ગ્રીક રોમન ફિલોસોફીના તત્વો અને ખ્રિસ્તી સિદ્ધાંતોને ભેળવીને એક સુસંગત, એક નક્કર વિશ્વદૃષ્ટિ બનાવી.
અને આ વિશ્વદૃષ્ટિ કેવા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરે છે?
એવા મૂળભૂત પ્રશ્નો જે આપણને આજે પણ થાય છે, જેમ કે ઈશ્વરનું સ્વરૂપ કેવું છે, આ દુનિયામાં દુઃખ અનિષ્ટ કેમ છે, સમયનો અર્થ શું, શ્રદ્ધા અને બુદ્ધિ વચ્ચે શું સંબંધ છે,
અને માનવ આત્માનું અંતિમ લક્ષ્ય શું.
બરાબર. એ બધા. પણ ચેડવિક એ વાત પર ખાસ ભાર મૂકે છે કે ઓગસ્ટીન કોઈ હાથી દાંતના મિનારામાં બેસીને વિચાર કરનારા ફિલોસોફર નહોતા.
હા, એ મુદ્દો તમે પહેલા પણ કહ્યો.
હા, એમના અંગત જીવનના જે સંઘર્ષો હતા, સત્ય માટેની એમની જે તડપ હતી, અને ખાસ કરીને હિપ્પોના બિશપ તરીકેની એમની જે જાહેર ભૂમિકા, રોલ હતી,
હા,
એમની જવાબદારીઓ,
એ બધાએ એમના સિદ્ધાંતોને ઘડ્યા.
બિલકુલ. એમના વિચારો એમના અનુભવની ભઠ્ઠીમાં ઘડાયેલા છે. પુસ્તકમાં એમની યુવાની પહેલું મેનિચિઝમ સાથેનો એમનો લગાવ, પછી નિયોપ્લેટોનિઝમનો પ્રભાવ, ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન, અને પછી બિશપ તરીકે ડોનેટિસ્ટ અને પેલેજિયન જેવા વિવાદોનો સામનો,
આ બધું એમના કન્ફેશન્સ અને સિટી ઓફ ગોડ જેવા મુખ્ય કાર્યો સાથે જોડાયેલું છે.
હા, ચેડવિક એ જ બતાવે છે કે કેવી રીતે આ બધું જોડાયેલું છે અને કેવી રીતે ઓગસ્ટીનના વિચારો પેઢીઓ સુધી આટલા પ્રભાવશાળી રહ્યા.
ચાલો તો થોડું ઓગસ્ટીનના શરૂઆતના જીવન વિશે વાત કરીએ. ઉત્તર આફ્રિકામાં જન્મ્યા માતા મોનિકા ખ્રિસ્તી હતા, પિતા મૂર્તિપૂજક, યુવાનીમાં રેટરિક એટલે કે વક્તૃત્વકળાનું શિક્ષણ લીધું, પણ એમના મનમાં સતત એક અજંપો હતો નહીં, સત્યની શોધ હતી.
હા, એકદમ. બુદ્ધિ તો તેજ હતી, પણ મન શાંત નહોતું. એટલે યુવાનીમાં લગભગ 9 વર્ષ સુધી એ મેનિચિઝમ તરફ ખેંચાયા.
મેનિચિઝમ એ શું હતું?
એ એક એવો ધર્મ હતો જે દુનિયાને સારા અને ખરાબ, પ્રકાશ અને અંધકાર એ બે શક્તિઓ વચ્ચેના સતત સંઘર્ષ તરીકે જોતો હતો. એનાથી અનિષ્ટ કેમ છે એ સમજાવવાનો પ્રયાસ થતો હતો. પણ એના જવાબોથી ઓગસ્ટીનને પૂરો સંતોષ ન મળ્યો, એટલે પછી તેઓ થોડો સમય શૈક્ષણિક સંશયવાદ તરફ વળ્યા અને છેવટે નિયોપ્લેટોનિઝમ તરફ.
તો નિયોપ્લેટોનિઝમથી એમને કઈ રીતે મદદ મળી?
એનાથી બે મુખ્ય બાબતોમાં મદદ મળી. એક તો ઈશ્વરને કોઈ ભૌતિક વસ્તુ નહીં, પણ એક અભૌતિક શુદ્ધ આધ્યાત્મિક સત્ય તરીકે સમજવામાં.
અને બીજું
અનિષ્ટની સમસ્યા. નિયોપ્લેટોનિઝમે શીખવ્યું કે અનિષ્ટ કોઈ સ્વતંત્ર શક્તિ નથી, પણ એ સારાનો અભાવ છે, જેને લેટિનમાં પ્રિવાટિયો બોની કહે છે.
એટલે કે જેમ અંધારું એ પ્રકાશનો અભાવ છે એમ.
બરાબર, એ જ રીતે અનિષ્ટ એ સારાની ગેરહાજરી છે. આ વિચારોએ ઓગસ્ટિન માટે ખ્રિસ્તી ધર્મ સમજવાનો અને સ્વીકારવાનો રસ્તો તૈયાર કર્યો. અને પછી મિલાનમાં બિશપ એમ્બ્રોઝના પ્રવચનો સાંભળ્યા, એમનો પ્રભાવ પડ્યો, અને પેલો બગીચામાં થયેલો એમનો પ્રખ્યાત અનુભવ, લો અને વાંચો, ટોલે લેગે, એ પછી એમનું ધર્મ પરિવર્તન થયું. આ એમના જીવનનો ખરેખર એક મોટો વળાંક હતો.
પરિવર્તન પછી તો એમની ઈચ્છા એવી હતી કે શાંતિથી અભ્યાસ અને પ્રાર્થનામાં જીવન ગાળવો, એક નાનો સમુદાય સ્થાપવો. પણ સંજોગો એવા બન્યા કે એમને હિપ્પોના બિશપ બનવું પડ્યું. આ નવી ભૂમિકા, રોલ, એમના પર અને એમના વિચારો પર શું અસર કરી?
આ બહુ જ નિર્ણાયક બન્યું. જુઓ, બિશપ બન્યા પછી એ ખાલી એકાંતમાં રહેતા વિદ્વાન ન રહી શક્યા.
હા, એમને લોકો વચ્ચે રહેવાનું આવ્યો.
બરાબર, એમને રોજબરોજની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ઉપદેશ આપવો, લોકોના ઘરેલું ઝઘડા પતાવવા, ચર્ચનું સંચાલન કરવું, અરે ક્યારેક તો નાગરિક ન્યાયાધીશ તરીકે પણ કામ કરવું પડતું.
ઓહો,
એટલે એમની ભૂમિકા અને એના ધ્યેયો હવે ખાલી પોતાના આત્માની મુક્તિના નહોતા રહ્યા, આખા સમુદાયની ચિંતા કરવાની હતી. અને આ જે વાસ્તવિક જવાબદારીઓ હતી, એણે એમના ધર્મશાસ્ત્રને એક નક્કર આકાર આપ્યો.
અને એ સમયે ચર્ચમાં પણ અંદર અંદર મોટા વિવાદો ચાલતા હતા, જેમ કે પેલો ડોનાટેસ્ટ વિવાદ.
હા, એ બહુ મોટો વિવાદ હતો, ખાસ કરીને ઉત્તર આફ્રિકામાં. ડોનાટેસ્ટ લોકોનું માનવું એવું હતું કે ચર્ચ તો ફક્ત શુદ્ધ અને પવિત્ર લોકોનું જ બનેલું હોવું જોઈએ.
અને જેમણે ભૂતકાળમાં ક્યારેક દબાણ હેઠળ ધર્મ છોડ્યો હોય એવા પાદરીઓ.
હા, એવા પાદરીઓ દ્વારા જે સંસ્કાર આપવામાં આવે એ અમાન્ય ગણાય, આવું એ લોકો માનતા. ઓગસ્ટિનાનો જોરદાર વિરોધ કર્યો.
એમણે શું દલીલ કરી?
એમણે દલીલ કરી કે જુઓ, આ પૃથ્વી પરનું ચર્ચ છે ને, એ તો ઘઉં અને કડકણ જેવું છે, એટલે કે સંતો અને પાપીઓનું મિશ્રણ છે. એને એમણે લેટિનમાં કોર્પસ પરમિક્સ્ટમ કહ્યું, મિશ્રિત શરીર. અને સંસ્કારની જે પવિત્રતા કે શક્તિ છે એ પાદરીની પોતાની નૈતિક શુદ્ધતા પર આધાર નથી રાખતી, પણ ખુદ ખ્રિસ્ત પર આધાર રાખે છે.
આ વિચાર એમની બિશપ તરીકેની ભૂમિકામાંથી જ આવ્યો હશે નહીં, કારણ કે એમને રોજ આવા અપૂર્ણ લોકો સાથે કામ કરવાનું હતું.
બિલકુલ, આ દલીલ એમના અનુભવમાંથી, એમની ભૂમિકામાંથી જન્મી હતી. એનાથી ચર્ચ વિશેની એમની સમજ વધુ વાસ્તવિક અને સમાવિષ્ટ બની.
ઓગસ્ટીન એમના બે મહાન ગ્રંથો કન્ફેશન્સ અને સિટી ઓફ ગોડ માટે પણ બહુ જાણીતા છે. કન્ફેશન્સમાં એવી શું ખાસ વાત છે?
કન્ફેશન્સને પશ્ચિમી સાહિત્યની પહેલી સાચી આત્મકથા ગણવામાં આવે છે, પણ એ ખાલી બહારની ઘટનાઓનો રિપોર્ટ નથી.
તો શું છે?
એ ઓગસ્ટીનની અંદરની દુનિયાની યાત્રા છે. એમના સંઘર્ષો, એમની શંકાઓ, એમના પાપોની એમણે કરેલી પ્રામાણિક કબૂલાત અને ઈશ્વરની કૃપાનો એમનો અનુભવ, આ બધું એમાં બહુ ઊંડાણથી અને સુંદર રીતે વર્ણવ્યું છે. એટલું જ નહીં, એમાં સમય શું છે, સ્મૃતિ કેવી રીતે કામ કરે છે, એના પર પણ ગહેન ચિંતન છે. અને એની પેલી પ્રખ્યાત શરૂઆતની પંક્તિ,
તમે અમને તમારા માટે બનાવ્યા છે અને અમારા હૃદય ત્યાં સુધી અશાંત રહે છે જ્યાં સુધી તે તમારામાં આરામ ન પામે,
બરાબર, એ આજે પણ એટલી જ પ્રસ્તુત લાગે છે. એ માનવ સ્વભાવના મૂળભૂત સત્યને સ્પર્શે છે.
અને પેલું બીજું પુસ્તક સિટી ઓફ ગોડ, એ કયા સંજોગોમાં લખાયું હતું?
એની પાછળ એક મોટો ઐતિહાસિક બનાવ છે. ઈસવીસન 410માં ગોથ લોકોએ રોમ શહેર પર હુમલો કર્યો અને એને લૂંટી લીધું. રોમ, જે સદીઓથી અજેય ગણાતું હતું, એનું પતન થયું.
એ સમય તો હાહાકાર મચી ગયો હશે.
હા, અને ઘણા જે જૂના રોમન ધર્મને માનતા હતા એ લોકોએ કહેવાનું શરૂ કર્યું કે રોમે એના જૂના દેવતાઓને છોડીને આ નવો ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો એટલે જ એના પર આ આફત આવી. ખ્રિસ્તી ધર્મને દોષ દેવા લાગ્યા.
ઓ,
એના જવાબમાં ઓગસ્ટીને આ મહાન ગ્રંથ લખવાનું શરૂ કર્યો, સિટી ઓફ ગોડ. એમાં એમણે આખા માનવ ઇતિહાસનું એક નવું દર્શન રજૂ કર્યું.
કેવું દર્શન?
એમણે કહ્યું કે માનવ ઇતિહાસ એ ખરેખર બે અદૃશ્ય શહેરો વચ્ચેનો સંઘર્ષ છે. એક છે પૃથ્વીનું શહેર, જે સ્વાર્થ, અહંકાર અને દુનિયાવી વસ્તુઓના પ્રેમ પર ચાલે છે. અને બીજું છે ઈશ્વરનું શહેર, એટલે કે સ્વર્ગનું શહેર, જે ઈશ્વરના પ્રેમ અને એની આજ્ઞા પાળવા પર આધારિત છે.
એટલે બે અલગ અલગ મૂલ્ય પ્રણાલીઓ.
હા, અને આ બંને શહેરોના નાગરિકો આ દુનિયામાં ઇતિહાસમાં ભેળસેળ થયેલા છે. એમણે સ્પષ્ટ કર્યું કે રોમ જેવા કોઈ પણ ધરતી પરના સામ્રાજ્યનું ભાગ્ય એ ખ્રિસ્તી ધર્મનું અંતિમ ભાગ્ય નથી. ખ્રિસ્તીઓની સાચી વફાદારી અને અંતિમ ઘર, એમનો સાચો ધ્યેય, ગોલ, એ ઈશ્વરના રાજ્યમાં છે.
એટલે એમણે ચર્ચની ભૂમિકા, રોલ અને એના અંતિમ ધ્યેય, ગોલ ને કોઈ પણ રાજકીય સત્તાના ઉતાર ચડાવથી અલગ કરી દીધા.
બરાબર. આ પુસ્તકે પશ્ચિમી વિચારધારા પર બહુ ઊંડી અસર કરી.
એમના જીવનના છેલ્લા વર્ષોમાં પેલેજિયસ નામના એક સાધુ સાથે એમનો મોટો વૈચારિક સંઘર્ષ થયો. એ શેના વિશે હતો?
હા, પેલેજિયન વિવાદ પણ બહુ મહત્વનો છે. પેલેજિયસનું માનવું એવું હતું કે મનુષ્ય જન્મે ત્યારે નૈતિક રીતે તટસ્થ હોય છે. એની પાસે પૂરેપૂરી સ્વતંત્ર ઈચ્છાશક્તિ છે.
એટલે કે ધારે તો પાપ કર્યા વગર જીવી શકે.
હા, અને પોતાના સારા કર્મોથી, પોતાના પ્રયત્નોથી જ મુક્તિ મેળવી શકે. ઈશ્વરની કૃપા મદદ કરે, પણ એ જરૂરી નથી, અનિવાર્ય નથી. આવું પેલેજિયસ માનતા હતા.
ઓગસ્ટીને આનો વિરોધ કર્યો,
ખૂબ જ જોરદાર વિરોધ કર્યો. પોતાના અંગત અનુભવ પરથી, ખાસ કરીને કન્ફેશન્સમાં વર્ણવેલા સંઘર્ષો પરથી એમણે દલીલ કરી કે ના, એવું નથી. માનવ સ્વભાવ મૂળ પાપથી ભ્રષ્ટ થયેલો છે.
મૂળ પાપ એટલે આદમ પાસેથી વારસામાં મળેલી નબળાઈ.
હા, એના કારણે આપણી ઈચ્છાશક્તિ પણ બંધનમાં છે. આપણે ઈશ્વરની મદદ વગર સાચું, સારું પસંદ કરવા કે કરવા માટે પૂરેપૂરા સક્ષમ નથી. એટલે મુક્તિ માટે ઈશ્વરની અપાત્ર કૃપા અનિવાર્ય છે, ખૂબ જ જરૂરી છે.
આ વિચારો પછીથી ખ્રિસ્તી ધર્મશાસ્ત્રમાં બહુ પ્રભાવશાળી બન્યા. આના કારણે જ એમના પર પેલું પ્રીડેસ્ટિનેશન એટલે કે પૂર્વનિયતિના સિદ્ધાંત તરફ જવાનો આરોપ પણ મુકાયો ને.
હા, એ એમના વિચારોનો એક જટિલ અને વિવાદાસ્પદ મુદ્દો છે, પણ કૃપાની અનિવાર્યતા પરનો એમનો ભાર બહુ સ્પષ્ટ હતો.
એમણે ટ્રિનિટી એટલે કે ઈશ્વરના પિતા, પુત્ર અને પવિત્ર આત્માના ત્રિએક સ્વરૂપ વિશે પણ ઊંડાણથી લખ્યું હતું ને.
ચોક્કસ. એમનું પુસ્તક ઓન ધ ટ્રિનિટી એ આ ગહન વિષયને સમજાવવાનો એક મોટો પ્રયાસ છે. એમણે એમાં ટ્રિનિટીની આંતરિક સુસંગતતા બતાવવાની કોશિશ કરી અને માનવ મનમાં એના જેવી કોઈ સામ્યતા શોધવાનો પ્રયત્ન કર્યો.
પેલી પ્રખ્યાત સામ્યતા, સ્મૃતિ, સમજણ અને ઈચ્છા.
હા, મેમોરિયા, ઇન્ટેલિજન્સિયા, વોલન્ટાસ. એમણે કહ્યું કે જેમ આ ત્રણેય અલગ હોવા છતાં એક મન બનાવે છે, કંઈક એવું જ ટ્રિનિટીમાં છે. અલબત્ત આ ખાલી એક સામ્યતા છે, પૂરેપૂરી સમજૂતી નથી, પણ એ એમની બૌદ્ધિક ઊંડાઈ અને સત્યને સમજવાની મથામણ દર્શાવે છે.
આટલી બધી વાતચીત પછી જો આપણે ઓગસ્ટીનના વિચારોમાંથી કેટલાક મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો કયા કયા મુદ્દાઓ પર ભાર મૂકી શકીએ?
ઘણા છે, પણ પાંચ મુખ્ય મુદ્દાઓ કહી શકાય. પહેલો અને કદાચ સૌથી પાયાનો, શ્રદ્ધા અને તર્ક દુશ્મન નથી પણ મિત્રો છે.
એટલે કે સમજવા માટે વિશ્વાસ કરો, ફિડેસ ક્વેરન્સ ઇન્ટેલેક્ટમ.
બરાબર. ઓગસ્ટીન માટે શ્રદ્ધા એ સમજણનો અંત નથી પણ એની શરૂઆત છે. એ બુદ્ધિને દિશા આપે છે. સાચી ફિલોસોફી અને સાચી શ્રદ્ધા એકબીજાને પુષ્ટિ આપે છે. આ વિચાર આજે પણ ધર્મ અને વિજ્ઞાન વચ્ચેના સંવાદ માટે ખૂબ જ મહત્વનો છે.
બીજો મુદ્દો, માનવ સ્વભાવ અને કૃપા વિશે. ઓગસ્ટીન આપણને આપણી મર્યાદાઓ સ્વીકારવાનું કહે છે. એમનો મૂળ પાપનો વિચાર કદાચ આજે આપણને અઘરો લાગે.
હા, પણ એનો અર્થ એ છે કે આપણે સ્વીકારીએ કે આપણે સંપૂર્ણ નથી. આપણી અંદર નબળાઈઓ છે અને સાચી સ્વતંત્રતા અને સારું જીવન જીવવા માટે આપણને ઈશ્વરની મદદ, એમની કૃપાની જરૂર છે. આ આપણને વધુ નમ્ર બનાવે છે. ત્રીજો મુદ્દો છે આંતરિક જીવનનું મહત્વ. કન્ફેશન્સ આપણને શીખવે છે કે સત્યની શોધ બહાર ભટકવાથી નહીં પણ અંદર ઉતરવાથી થાય છે. પોતાની જાતને ઊંડાણથી ઓળખવી એ જ ઈશ્વરને ઓળખવાનો માર્ગ છે. આજની દોડધામવાળી જિંદગીમાં આત્મનિરીક્ષણનું મહત્ત્વ ઓછું ન આંકવું જોઈએ.
અને ચોથો, પેલો બે શહેરોનો વિચાર, એ આપણને દુનિયામાં રહીને પણ એનાથી અલિપ્ત રહેવાની કળા શીખવે છે. આપણી દુનિયાવી જવાબદારીઓ છે, આપણી ભૂમિકા રોલ છે, પણ આપણી અંતિમ આશા કે વફાદારી કોઈ રાજકીય વ્યવસ્થા કે સામાજિક સિદ્ધિમાં નથી. આપણો અંતિમ ધ્યેય, ગોલ કંઈ જુદો છે, ઉચ્ચ છે.
બરાબર. અને પાંચમો મુદ્દો, જે ડોનેટિસ્ટ વિવાદમાંથી નીકળ્યો, ચર્ચ કે કોઈ પણ સમુદાય એ કંઈ પરફેક્ટ લોકોની ક્લબ નથી. એ તો પાપીઓ માટેનું, નબળા લોકો માટેનું દવાખાનું છે. આ વિચાર આપણને સમાજમાં, સમુદાયમાં વધુ સમાવિષ્ટ, સહનશીલ અને કરુણાભર્યા બનવા પ્રેરે છે.
ઓગસ્ટિનના લખાણોમાંથી ઘણા વાક્યો એવા છે જે આજે પણ આપણને સીધા સ્પર્શી જાય છે, વિચારતા કરી દે છે. થોડા એવા વિચારો કે ઉક્તિઓ પર નજર કરીએ.
ચોક્કસ.
પહેલું તો એ જ જે આપણે હમણાં જ યાદ કર્યું, અમારા હૃદય ત્યાં સુધી અશાંત રહે છે જ્યાં સુધી તે તમારામાં, ઈશ્વરમાં આરામ ન પામે.
આ ખરેખર માનવ અસ્તિત્વના મૂળમાં રહેલી એક તરસ, એક શોધ તરફ ઇશારો કરે છે. આપણે ગમે તેટલું મેળવીએ, ગમે તેટલી સફળતા પામીએ, પણ અંદર ક્યાંક એક ખાલીપો, એક અશાંતિ રહે છે. ઓગસ્ટિન કહે છે કે આ ખાલીપો ઈશ્વર માટે છે. સાચી શાંતિ, સાચો આરામ એ ફક્ત ઈશ્વરમાં જ છે.
બીજું એક વાક્ય છે જે બહુ ટાંકવામાં આવે છે, પ્રેમ કરો અને પછી જે ઈચ્છો તે કરો. આ સાંભળીને તો એમ લાગે કે ગમે તે કરવાની છૂટ મળી ગઈ.
હા, પહેલી નજરે એવું લાગે, પણ એનો અર્થ બહુ ઊંડો છે. ઓગસ્ટિન અહીં જે પ્રેમની વાત કરે છે એ સ્વાર્થી પ્રેમ નથી, એ ઈશ્વર માટેનો અને નિઃસ્વાર્થપણે બીજાઓ માટેનો પ્રેમ છે. જો તમારા હૃદયમાં આવો સાચો પ્રેમ હોય તો પછી તમે જે કરશો એ સ્વાભાવિક રીતે જ સારું હશે, નીતિમય હશે. પ્રેમ પોતે જ તમારો માર્ગદર્શક બની જશે. એ નિયમોના બંધન કરતાં હૃદયની ભાવનાને વધુ મહત્ત્વ આપે છે.
બરાબર. અને ત્રીજું, અનિષ્ટ વિશેનો એમનો વિચાર. અનિષ્ટ કોઈ પદાર્થ નથી, પણ સારાનો અભાવ છે.
હા, આ પ્રાઇવેટિયો બોનીનો વિચાર. આનાથી એમને એ સવાલનો જવાબ શોધવામાં મદદ મળી કે જો ઈશ્વર સર્વશક્તિમાન અને સર્વશ્રેષ્ઠ છે તો દુનિયામાં અનિષ્ટ ક્યાંથી આવ્યું? એમણે કહ્યું કે ઈશ્વરે અનિષ્ટ બનાવ્યું નથી. અનિષ્ટ એ કોઈ હકારાત્મક વસ્તુ નથી, પણ એ સારાની, યોગ્ય વ્યવસ્થાની, પ્રેમની ગેરહાજરી છે. જેમ અંધકારે પ્રકાશની ગેરહાજરી છે, બસ એમ જ. આ વિચાર આજે પણ અનિષ્ટની સમસ્યા પર વિચાર કરવા માટે ઉપયોગી છે.
તો આ બધા વિચારો આજના જમાનામાં આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગે? મને લાગે છે કે ઘણી રીતે.
જેમ કે આપણા પોતાના મનની અંદર ચાલતા સંઘર્ષને સમજવામાં, પેલી વિભાજિત ઈચ્છાની વાત જે કન્ફેશન્સમાં આવે છે, કે હું સારું કરવા માંગુ છું પણ કરી શકતો નથી, ખરાબ નથી કરવું પણ એ થઈ જાય છે. આ અનુભવ તો આપણા બધાનો છે ને?
હા, ક્યારેક ને ક્યારેક તો થાય જ.
તો ઓગસ્ટિન આપણને સમજવામાં મદદ કરે છે કે આ માનવ સ્વભાવનો ભાગ છે. એનાથી આપણને આપણી નબળાઈઓ, વ્યસનો કે આળસ જેવી બાબતોને વધુ સહાનુભૂતિથી જોવામાં મદદ મળે છે. પોતાની જાત પ્રત્યે થોડા વધુ દયાળુ બનવામાં મદદ મળે છે.
અને પેલો બે શહેરોનો વિચાર પણ ઉપયોગી છે. સમાજમાં આપણી જે ભૂમિકા, રોલ છે, નોકરી, ધંધો, કુટુંબની જવાબદારી, એ નિભાવવાની છે, પણ આપણો અંતિમ ધ્યેય, ગોલ શું છે, આપણા સાચા મૂલ્યો કયા છે, એ ભૂલવાનું નથી. આ દુનિયાવી સફળતા અને આધ્યાત્મિક શાંતિ વચ્ચે સંતુલન રાખવામાં મદદ કરે છે.
બરાબર. અને આપણા સમુદાયોમાં, પછી આપણું કુટુંબ હોય, મિત્રોનું ગ્રુપ હોય કે ઓફિસ હોય, ત્યાં પેલો પાપીઓ માટે દવાખાનુંવાળો વિચાર અપનાવીએ તો
વધુ સહનશીલતા આવે.
હા, બીજા લોકોની ભૂલો કે ખામીઓ પ્રત્યે વધુ ક્ષમાશીલ બની શકીએ. કોઈ પરફેક્ટ નથી એ સ્વીકારીએ. એનાથી સંબંધો વધુ સારા બને, સમુદાય વધુ મજબૂત બને. અને શ્રદ્ધા અને તર્કને જોડવાનો એમનો પ્રયાસ પણ આજે બહુ પ્રસ્તુત છે.
આટલી સરસ ચર્ચા પછી મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ છે કે ઓગસ્ટિન જેવા મહાન ચિંતકના આટલા ઊંડા ધર્મશાસ્ત્રીય અને ફિલોસોફિકલ વિચારો એમના પોતાના અંગત માનવીય સંઘર્ષો અને અનુભવોમાંથી કેવી રીતે જન્મ્યા. એમના વિચારો ખાલી હવાઈ કિલ્લા નથી, પણ જીવનની ધરતી પર ઊભા છે. આ એમના કાર્યને ખૂબ જ જીવંત અને આપણા જેવા સામાન્ય માણસો માટે પણ ક્યાંક ને ક્યાંક સંબંધિત બનાવે છે.
અને મારા માટે એમની બૌદ્ધિક પ્રામાણિકતા અને આધ્યાત્મિક ઊંડાણનું જે મિશ્રણ છે એ અદ્ભુત છે. એમણે અઘરામાં અઘરા સવાલો પૂછવાની હિંમત કરી અને સસ્તા સહેલા જવાબોથી સંતોષ ન માન્યો. એમણે સ્વીકાર્યું કે બધું જ કદાચ આપણી સમજમાં ન આવી શકે, પણ સત્યની શોધ તો ચાલુ જ રાખવી જોઈએ. અને એમની વિચારધારા, ખાસ કરીને પોતાની ભૂમિકા, રોલ અને જીવનના અંતિમ ધ્યેય, ગોલ વિશે વિચારવાની એમની પ્રેરણા એ આજે પણ આપણને આપણા અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નો પર મનન કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.